તારીખ 5/5/1977 શ્રી પ્રવચનસાર ગાથા 122-124 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 84.
પ્રશ્ન થાય છે કે જીવ ભાવ કર્મનો જ કરતા છે તો પછી દ્રવ્ય કર્મનો કોણ કરતા છે? જીવ માં તો ચેતન પણ છે, જ્ઞાન હોવાથી તે સારા નરસાનો વિવેક કરે છે, રાગ દ્વેષ થાય છે, એમ ચેતન હોવાથી એમાં ચેતન ભાવ થાય છે અને ચેતન ભાવરૂપી ભાવ કર્મનો એ કરતા થાય છે. પણ દ્રવ્ય કર્મ તો જળ છે અને પૂદગળ છે, એને કોણ કરે છે? એનામાં તો કઈ જ્ઞાન છે તો તેનો ઉત્તર આ પ્રમાણે છે કે પ્રથમ તો પૂદગળનું પરિણામ ખરેખર પોતે પૂદગળ જ છે. પૂદગળનું પરિણામ છે, પર્યાય છે, એ તો પૂદગળ જ છે. પૂદગળનું પરિણામ કઈ જીવ ભાવ નથી, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે. અહીંયા પણ સાચું છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે. જે આત્મામાં શરૂઆતમાં થાય છે, આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, એમ અહીંયા પૂદગળનો પરિણામ ખરેખર તો પોતે પૂદગળ જ છે. કેમ કે પરિણામી એવું દ્રવ્ય એનો કરનાર એના પરિણામનો કરનાર પોતે જ છે, એનો પરિણામ કોઈ બીજો કરે છે. પરિણામી પોતે અને પોતાનો પરિણામ બીજો કોઈ કરે તો પછી પોતે પરિણામી શાનો? પોતે પરિણામી રહેતો પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર છે. પરિણામના સ્વરૂપનો કરનાર છે, પરિણામ સ્વરૂપ એવો જે પર્યાય એનો કરનાર તો પરિણામી પોતે છે અને એ પરિણામથી પરિણામી પોતે અનન્ય છે. સોનાનો ઘાટ સોનાએ કર્યો છે એમ કહે છે, સોનાનો ઘાટ બીજા કોઈએ કર્યો નથી અને એ સોના સ્વરૂપ છે. સોનાનો ઘાટ સોના સ્વરૂપ હોવાથી સોનાથી અનન્ય છે. સોનું અને સોનાનો ઘાટ અન્ય નથી. અને જે તેનો તથાવિધ પરિણામ છે તે પૂદગળમય જ ક્રિયા છે. અને જે તે પ્રકારનો તથાવિધ એટલે જે તે પ્રકારનો પૂદગળનો પરિણામ છે, વિકારી અવિકારી, તે પૂદગળમય જ ક્રિયા છે. પરિણામીથી પરિણામ અનન્ય હોવાથી પૂદગળ પરિણામથી પૂદગળ અનન્ય છે, તેથી પૂદગળમય ક્રિયા છે. દ્રવ્ય કર્મના જેટલા કોઈ જાતના પરિણામ છે તે સર્વ પ્રકારના પરિણામ પૂદગળાત્મક છે, કોઈ જીવભાવ સ્વરૂપે નથી હોતા. કારણ કે સર્વદ્રવ્યોને પરિણામ સ્વરૂપ ક્રિયા પોતામય હોય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. કોઈ કે પહેલેથી એમ સ્વીકારી લીધું કે એમ ન સ્વીકારો તો બીજી રીતે કેમ સ્વીકારી શકાય? સર્વદ્રવ્યોને પરિણામ સ્વરૂપ ક્રિયા પોતામય હોય છે, એ વાત અહીંયા પણ લીધી છે. સર્વદ્રવ્યોને પરિણામ લક્ષણ ક્રિયા આત્મામય પણ સ્વીકારવામાં આવી છે. અહીંયા પૂદગળ છે એટલે સર્વદ્રવ્યોના પરિણામ સ્વરૂપ ક્રિયા પછી છ દ્રવ્યમાં એ લાગુ પડે છે. પોતામય હોય છે, દ્રવ્યની ક્રિયા પોતામય હોય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. દ્રવ્યની ક્રિયા પરદ્રવ્યમય હોય છે એમ બની શકતો નથી. ભૂતગળ પદાર્થ છે ને, ભૂતગળ પદાર્થમાં વિપાક આવ્યો. વિપાક આવ્યો એટલે એનો જે શક્તિ યોગ્યતારૂપ શક્તિરૂપ જે રસ હતો તે વ્યક્તિરૂપ થયો. તે વ્યક્તિરૂપ થયો તો ભૂતગળનો પર્યાય ભૂતગળમાં થયો કે જીવમાં થયો? એવી રીતે સાતા સાતાના શરીરના પરમાણુ એનો વિપાક આવે ને સાતા સાતા થાય તો એ ભૂતગળમાં થાય છે. જીવમાં જણાય છે ખરું પણ જીવમાં થતો નથી. જણાય છે ત્યારે જીવ ને માત્ર હું જ્ઞાન સ્વરૂપ છું એવું સાવધાની એવું ભાન નહીં રહેવાથી એ મને થાય છે એવી એને ભ્રાંતિ થાય છે એમ છે. કિંચિત માત્ર એ જીવનું પરિણામ નથી, પણ પોતાનું હોવાનું પોતાને હોવાનું જીવ માનીને દુઃખી થાય છે. જીવ ભાવ કરે એનો કરતા તો જીવ જ છે ને, જીવ ભાવ નો કરતા જીવ છે, પણ અજીવ ભાવ નો કરતા જીવ છે એવું કદી નથી. આમ છે એવા અનંતા જીવો થયા કે શરીરની તીવ્ર વેદનાના કાળમાં પણ જ્ઞાતા દ્રષ્ટા થયા ને રહ્યા. નારકીમાં નારકીમાં જયારે સમીર દર્શન થાય છે જીવને, કોઈ પણ નારકીને, ત્યારે પહેલી નારકીમાં હો કે સાતમી નારકી પર્યંત કોઈ જીવો, એની જે શરીરની અસાતા હજારો રોગ, એની જે શરીરની અસાતાની વેદના, એ ત્યારે કઈ બંધ નથી પડી જતી. જયારે એને વિતરાગ ભાવ પ્રગટ થાય છે આત્મામાં, ત્યારે શરીરની વેદનાના પરમાણુ છે એ વેદના રૂપે જ હોય છે, અસાતા રૂપે જ હોય છે, ત્યારે કઈ મોટીને સાતા રૂપ નથી થતા. તો પણ જીવ ત્યાંથી ભિન્ન પડે છે, પડી શકે છે, અને એવો જ એનો સ્વભાવ છે. જે સ્વભાવને ઓળખે તો એવો જ એનો સ્વભાવ છે. તો દ્રષ્ટાંતનો અર્થ એ છે કે કોઈ પણ હાલતમાં, એ ચાહે અનુકૂળતાની હો પ્રતિકૂળતાની હો, હર હાલતમાં જીવ જો પ્રયત્ન પુરુષાર્થ કરવા ધારે તો પુરુષાર્થ થઈ શકે છે અને થાય છે. અનંતાને થયો છે નવી વાત નથી કે ન થઈ શકે, અશક્ય હશે તો એ પ્રશ્ન રહેતો નથી. જીવ પોતે જ ઊંધો પરિણમે તો એ સ્વતંત્ર છે, સવડો પડે તો પણ સ્વતંત્ર છે. કારણ કે સર્વદ્રવ્યોને પરિણામ સ્વરૂપ ક્રિયા પોતામય હોય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. અને વળી જે પૂદગળમયી ક્રિયા છે તે પૂદગળ વડે સ્વતંત્ર પ્રણે પ્રાપ્ય હોવાથી તેનું કર્મ છે, પૂદગળનું એ કર્મ છે. પૂદગળમયી જે ક્રિયા છે તે પૂદગળ વડે સ્વતંત્ર પ્રાપ્ત કરાતી હોવાથી એમાં એ પ્રાપ્ત કરવા માટે કોઈ જીવની મદદની જરૂર પડતી નથી. સ્વતંત્ર એ પરિણામને પૂદગળ પ્રાપ્ત કરે છે, તેથી તે એનું કર્મ છે, એને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. માટે પરમાર્થથી પૂદગળ પોતાના પરિણામ સ્વરૂપ એવા તે દ્રવ્ય કર્મનું જ કરતા છે, પરંતુ આત્માના પરિણામ સ્વરૂપ ભાવકર્મનો કરતા નથી. જીવ ભાવકર્મને કરે છે, અજીવ પૂદગળ પૂદગળ દ્રવ્ય કર્મને કરે છે, એમ બેનો ટોટલ એ છે. આપસમાં કોઈ કોઈના પરિણામને કરતો નથી. નિમિત્ત નૈમિત સંબંધ હોવા છતાં કરતા કર્મ સંબંધ તો નથી. એ જે કરતા કર્મના અધિકારનો વિષય છે એ વિષય અહીંયા છે. તેથી એમ સમજવું કે આત્મા આત્મા સ્વરૂપે પરિણમે છે, પૂદગળ સ્વરૂપે નથી પરિણમતો. આત્મા આત્મ સ્વરૂપે પરિણમે છે, પૂદગળ સ્વરૂપે પરિણમતો નહીં હોવા છતાં પૂદગળ સ્વરૂપે પરિણમતો હોવાનો એને મિથ્યા અધ્યાસ થાય છે. આમ તકલીફ છે, એને મિથ્યાત્વ કહે છે, મિથ્યા અધ્યાસને જ મિથ્યાત્વ કહે છે. સૌ પ્રથમ એવા મિથ્યા અભ્યાસનો ત્યાગ અથવા અભાવ થવો ઘટે. લોકો કહે છે ને ત્યાગ કરો ને ત્યાગ કરો, પહેલા ત્યાગ કરો, કઈ તમારે કઈ છોડવું નથી. આ જે અભ્યાસ છે એ જો છૂટે, આમ કહે છે ખાવું પીવું છે ને મોક્ષ લાવવાનું છે તમારે. આત્મા ખાઈ શકે કે ન ખાઈ શકે એનો વિચાર ત્યાં કદી કર્યો? એનો વિચાર કરીને ખાવું કે ન ખાવું, વળી પ્રશ્ન એમ કરે. એનો વિચાર કરવામાં ખાવું કે ન ખાવું એ એનો વિચાર નો સારાંશ એ છે કે ખાવું કે ન ખાવું એમ નિર્ણય કરવો, એ એના વિચાર નો સારાંશ નથી. આત્મા ખાઈ પણ શકે કે ન પણ ખાઈ શકે એ પ્રશ્ન રહેતો છે. બહુ મંથન માગે એવો વિષય છે. ફૂલ વિશે એક દ્રવ થી બીજું દ્રવ ભિન્ન છે એટલી વાત આવી. આમાં તો દ્રવ કર્મ અને જીવના પરિણામ સ્વરૂપ ભાવ કર્મ એ બંને ભિન્ન છે એ વાત આવી. પણ એ બહુ મંથન માગે એવો વિષય છે. કેમ કે ક્ષણે ક્ષણે જીવને પૂદગળ દ્રવ સાથે વ્યવહાર છે. વ્યવહાર છે કે નહીં? એમાંથી એને જુદું પડવું છે. એને એ પ્રકારનો સર્વ પ્રસંગમાં એ પ્રકારનો એને અભ્યાસ કરવો જોઈએ. એકસો બાવીસ ઉપર સંસ્કૃત ટીકા 240 સ્થાને નીચે છે. અથો આત્મા નિશ્ચયેન સ્વકીય પરિણામસ્યૈવ કર્તા ન ચ દ્રવ્ય કર્મણ ઇતિ પ્રતિપાદયતિ. હવે આ ગાથામાં આત્મા નિશ્ચયથી ખરેખર પોતાના પરિણામનો કર્તા છે અને દ્રવ્ય કર્મનો કર્તા નથી એવું પ્રતિપાદન કરવામાં આવે છે. અથવા દ્વિતીય પાકની કા, અથવા બીજી રીતે કહીએ તો શુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહકેણ શુદ્ધનયેન યથાએવ અકર્તા તથાએવ અશુદ્ધનયેન અપિ સાંખ્યેન તદુક્તમ યદુક્તમ તદ નિષેધાર્થમ આત્મનો બંધમોક્ષ સિદ્ધ્યર્થમ કથંચિત પરિણામિત્વમ વ્યવસ્થાપયતિ ઇતિ પાપનીયતાદ્વયમ મનસિ સંપ્રધાર્ય સૂત્રમ ઇદમ નિરૂપયતિ. અથવા બીજો એનો ભાવાર્થ આમ છે કે શુદ્ધ પારિણામી પરમભાવ ગ્રાહક શુદ્ધ નહીંથી, શુદ્ધ નહીંનો વિષય આત્માના શુદ્ધ પારિણામિક પરમભાવ સ્વરૂપ, જે શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધાત્મ સ્વરૂપ, એને ગ્રહવું એટલે જાણવું છે. એનું જાણવું, એને ગ્રહણ કરવું, પૂતારૂપણે જાણવું. એવા નહીંથી જેમ આત્મા અકર્તા, જેમ આત્મા અકર્તા છે તેમ તથા એ તેમ જ અશુદ્ધ નહીંથી પણ સાંખ્યના અભિપ્રાય અનુસાર એમ કહ્યું હતું સાંખ્ય ને યદુક્તમ કે એ અશુદ્ધ નહીંથી પણ પરિણામનો કરતા નથી. શુદ્ધ નહીંથી જેમ કરતા નથી તેમ અશુદ્ધ નહીંથી પણ ભાવ કર્મનો કરતા નથી, રાગ દ્વેષ મોહનો કરતા નથી. તેના નિષેધ અર્થે આત્માને બંધ મોક્ષની સિદ્ધિ અર્થે એમ બંધાય છે અને સંસારમાં રખડે છે, એ જીવ રખડે છે અને દુઃખી થાય છે. ત્યાર પછી સંસારથી પરિમુક્ત થાય છે તો એ જીવની મુક્તિ થાય છે અને દુઃખથી મુક્ત થઈને સુખી થાય છે. એવા બંધ મોક્ષની સિદ્ધિ અર્થે કથંચિત પરિણામિત્વમ, કથંચિત આત્મદ્રવ્ય પરિણામી છે, શુદ્ધ નહીંની અપેક્ષાએ ભલે અપરિણામી છે તો પણ અશુદ્ધ નહીંથી એ પરિણામી છે એવું સ્થાપવા વ્યવસ્થાપયતિ, એટલે એવું સ્થાપે છે એવી બીજી પાત્મિકા એટલે એનો બીજો અર્થ છે. એમ મનમાં ધારીને ઇતિ મનસી સંપ્રદાય એમ મનમાં અભિપ્રાય રાખીને સૂત્રમ નિદમ નિરૂપયતિ આ સૂત્ર કહેવામાં આવે છે. પરિણામો સ્વયં આદા, પરિણામ સ્વયં આત્મા, પરિણામ પોતે આત્મા છે. જ્યાં પેલા એમ કહે છે ને કે આત્મા અપરિણામી છે સર્વથા, તો કહે છે કે પરિણામ પોતે આત્મા છે સર્વથા. કુટસ્થ કે છે ને, પરિણામ પોતે જ આત્મા છે. સોનું પોતે જ પોતાના સોનાના ઘાટ સ્વરૂપે છે. જે દાગીનાનો ઘાટ છે એ સોનું સ્વયં એ રૂપે છે. પરિણામ સ્વયં આત્મા, આત્મ પરિણામ તાવત આત્મા એવ, એનો અર્થ છે. બીજો આત્માના પરિણામ એ પ્રથમ તો આત્મા જ છે. એમાં અમૃતચંદ્રાચાર્ય સંસ્કૃતિ છે, આત્મ પરિણામ હોય તાવત સ્વયં આત્મા એવ. આત્મ પરિણામ એ કેટલાક શબ્દો લીધા છે. કસ્માત કઈ રીતે કે પરિણામ પરિણામી ન તન્મયત્વાત, પરિણામ અને પરમ પરિણામી તન્મયપણે હોવાથી પરિણામ પોતે આત્મા છે. સોનાનો ઘાટ પોતે સોનું છે એમ કે છે, એમાં કઈ ભૂલ રહેતી. સાપુણો ક્રિયતી હોદી, સાપુણો ક્રિયા ભવતી, સચ પરિણામ ક્રિયા પરિણતી ભવતી. તે ક્રિયારૂપ છે, વળી તે ક્રિયારૂપ છે, તે પરિણામ ક્રિયા અથવા પરિણતિ રૂપ છે. તે પરિણામ છે એ કુટસ્થ નથી. આત્મદ્રવ શુદ્ધનયનો વિષય ભૂત જે આત્મા તે કુટસ્થ દ્રવ છે, તો પણ એનો જે પરિણામ છે એ આત્મા છે અને તે કુટસ્થ નથી. એ ક્રિયારૂપ છે. ક્રિયારૂપ છે કેમ કે એક પર્યાયથી બીજી પર્યાય પલટો મારે છે, એ ક્રિયા એનામાં થાય છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે. ભોજન જ્ઞાન બરાબર થાય ને, પોતે પદાર્થ કેવો છે એ નક્કી નિશ્ચય નિર્ણય થયા વિના એને પોતાનું હિત કઈ રીતે કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પોતાનું સ્વસ્થાન તો નક્કી કરવું જોઈએ કે નહીં? ઘરમાં એ દરેકનું સ્વસ્થાન નક્કી થયેલું હોય છે કે નહીં? ઠીક ઠીક ફાવે એમ બધા વર્તન કરે છે એમ હતું. સમાજમાં જુઓ, કુટુંબમાં જુઓ, ઓફિસમાં જુઓ, મિત્રમાં જુઓ, મંડળમાં જુઓ, જ્યાં જુઓ ત્યાં એનું સ્વસ્થાન હોય છે કે નથી હોતું? તો ગમે તેમ ગમે તેની સાથે ગમે તેવો વર્તાવ કરી શકાતો નથી. અરે ગામમાં રસ્તા ઉપર ચાલે તો કઈ રસ્તા ઉપર ખાડો ખોદી શકાતો નથી. કોઈ ખાડો ખોદે અને એને કોઈ એમ કે ભાઈ કેમ ખાડો ખોદ્યો, તો ખાડો ખોદનાર એમ કે રસ્તો તમારો નથી માટે તમે મને કેમ પૂછો છો. ખાડા ખોદનારને કોઈ એમ કે રસ્તા વચ્ચે કેમ ખાડો ખોદ્યો ભાઈ, તો ખાડો ખોદનાર એમ કહી શકે કે તમે મને પૂછનાર કોણ, કેમ કે રસ્તો તમારો હોય તો તમે તમારા ઘરમાં ખાડો ખોદી તો તમે મને પૂછો, પણ મેં રસ્તા ઉપર ખાડો ખોદ્યો એમાં તમે શું કરવા પૂછો. ત્યારે પૂછનારો એમ કે જેમ રસ્તો મારો નથી એમ તારો પણ નથી. કહેવાનું મતલબ એ છે કે ભલે કોઈની માલિકી ન હોય છતાં એનું સ્વસ્થાન, એનું કોઈ ચોક્કસ સ્થાન, એની વ્યવસ્થા હોય હોય છે કે નથી હોતી. એમાં જીવના જીવના સ્વરૂપની અવસ્થા વ્યવસ્થા જે કહો તે વ્યવસ્થિત રીતે કેમ છે, એને રાગદ્વેષમય વિકાર થાય છે તો એમાં કર્તાપણું કોનું છે, નિમિત્તપણું કોનું છે, એ વગેરે યથાયોગ્યનું જ્ઞાન કરાવવામાં આવે છે. સાપુનો ક્રિયા હોતી કથમ ભૂતા, કેવી રીતે કે જીવેને નિવૃત્તવાત જીવમયી, જીવથી નિષ્પન્ન થયેલી હોવાથી તે જીવમયી છે. જીવથી નિષ્પન્ન થયેલી, જીવથી ઉત્પન્ન થયેલી તેવી એ ક્રિયા હોવાથી તે જીવમયી છે. જીવમયા ક્રિયા કમતી મદા, જીવેન સ્વતંત્રેણ સ્વતંત્રેણ સ્વાધીનેન શુદ્ધ શુદ્ધ ઉપાદાન કારણભૂતેન પ્રાપ્યત્વાત સા ક્રિયા કર્મ ઇતિ મતા સંમતા. મતા એટલે સંમતા. જીવથી સ્વતંત્રપણે સ્વાધીનપણે શુદ્ધ શુદ્ધ ઉપાદાન કારણભૂત થઈને પ્રાપ્ત થયેલી તે ક્રિયા જીવની ક્રિયા છે એમ સંમત કરવામાં આવ્યું છે, એમ માનવામાં આવ્યું છે અથવા એમ સંમત કરવામાં આવ્યું છે. શુદ્ધ ઉપાદાન થી પોતે રાગ દ્વેષ ને કરે છે, શુદ્ધ ઉપાદાન થી પોતે શુદ્ધ નિર્વિકાર વિતરાગ ભાવ ને કરે છે, એ બંને ક્રિયા સ્વતંત્ર કરે છે એમ કે છે. અશુદ્ધ ક્રિયા કરે છે તો અશુદ્ધ ક્રિયાનું કારણ કોઈ બીજું છે, બીજો કરાવે છે ત્યારે એ રાગ કરે છે એમ નથી. એમ શુદ્ધ ક્રિયારૂપ ધર્મ કરે છે ત્યારે બીજો મદદ કરે છે તો કરાવે થાય છે એમ પણ નથી. બે ક્રિયા એ સ્વતંત્ર કરે છે. આમ લૌકિકમાં તો એવું છે, શું કરીએ, જેવી ભગવાન બુદ્ધિ સુજાડે એવા કાર્યો અમે કરીએ એમ કે છે કે નહીં. આમ તો સામાન્ય રીતે એમ થાય, કોઈ સારા કામ કરવામાં આવે ત્યારે પોતે અભિમાન ન કરવું હોય તો ભગવાને જેવી બુદ્ધિ સુજાડી એવું કામ અમે કર્યું, આમાં અમારું કાંઈ છે. બુદ્ધિ સુજે ત્યારે શું એમ પ્રશ્ન તર્ક થાય કે ન થાય? જો સુબુદ્ધિ ભગવાન કરાવે તો કુબુદ્ધિ બીજો કોણ કરાવે? લાગી ગયું ઉતારી હવે તો કુબુદ્ધિ બીજો કોઈ કરાવે એવો કઈ ન્યાય નો વિષય હોય શકે? પણ એ અભિમાન ઓછું કરવા માટે એક યુક્તિ આ લેવામાં આવે છે. અહીંયા કહે છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે જીવથી સ્વતંત્રપણે સ્વાધીનપણે શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાન કારણભૂત થઈને પ્રાપ્ત કરાતી હોવાથી તે ક્રિયા જીવનું કર્મ છે એમ માનવામાં આવ્યું છે અથવા સંમત કરવામાં આવ્યું છે. ઇતિ મતા સંમતા. કર્મ શબ્દેન અત્ર યદેવમ, કર્મ એને કહ્યું, કર્મ કહ્યું ને તે ક્રિયાને કર્મ કહ્યું છે. સ્વતંત્રપણે પ્રાપ્ત કરાય તે કર્મ, સ્વતંત્રપણે કરે તે કરનારો કરતા અને પ્રાપ્ત થાય તે કર્મ. કર્મ શબ્દેન યત્ર યદેવમ ચિદરૂપમ જીવાદ અભિન્નમ ભાવ કર્મ સંગ નિશ્ચય કર્મ તદેવ ગ્રાહ્યમ. કર્મ શબ્દથી અહીંયા દ્રવ કર્મ ન લેવું એમ કે છે. કર્મ શબ્દથી અહીંયા જે ચિદરૂપ છે, જીવાદ અભિન્નમ જીવથી અભિન્ન છે, અને ભાવ કર્મ એવું જેનું નામ છે ભાવ કર્મ સંગમ, ભાવ કર્મ એવું જેનું નામ આપવામાં આવ્યું છે તેને નિશ્ચય કર્મ, તે નિશ્ચય કર્મ છે એમ ગ્રહણ કરવું. ઇતિ ગ્રાહ્યમ, એમ ગ્રહણ કરવું. તત્સેવ કરતા જીવ, અને એનો કરતા જીવ છે, એવા ભાવ કર્મ નો કરતા જીવ છે. તમા કમસ્થ નદુ કરતા તસ્માદ દ્રવ્ય કર્મ નો ન કરતા એ, અને એ ભાવ કર્મ નો કરતા આવા ભાવ કર્મ નો કરતા જીવ હોવાથી એમ તસ્માત, તેથી દ્રવ્ય કર્મ નો કરતા નથી. પોતાના શુદ્ધ શુદ્ધ ભાવરૂપ કર્મ નો કાર્ય નો કરતા હોવાથી દ્રવ્ય કર્મ નો એ કરતા નથી. પત્ર એ તો દાયાથી અહીંયા આમ સિદ્ધ થાય છે કે યદ્યપી કથંચિત પરિણામ પરિણામિત્વે સતી જીવસ્ય કર્તૃત્વમ જાતમ તથાપિ નિશ્ચયેન સ્વકીય પરિણામાનમ એવ કરતા ઉદ્દલ કર્મણામ વ્યવહારેણ ઇતિ. જોકે કથંચિતપણે પરિણામીપણું છે જીવનું, કથંચિતપણે પરિણામીપણું હોવાથી જીવનું કર્તૃત્વ જાતમ, કર્તૃત્વ અહીંયા સિદ્ધ કર્યું કે જીવ પોતાના પરિણામનો કર્તા છે, તો પણ નિશ્ચયથી એ સ્વકીય પરિણામાનંદ પોતાના પરિણામનો એ કરતા છે. ઉદ્ગળ કર્મના પરિણામનો કરતા કહેવો એ વ્યવહાર છે, વ્યવહાર એનો કરતા કહેવામાં આવે છે. સદ્રશ ઉદ્ગળનું કાર્ય જીવભાવની સદ્રશ જોઈને એને વ્યવહારે કરતા કહેવામાં આવે છે. तत्र तु यदा शुद्ध उपादान कारण रूपेण शुद्धोपयोगेन परिणमति तदा मोक्षम साधयति। या जो ये जारे शुद्ध उपादान कारण रूपे शुद्ध उपयोग रूपे परिणमे छे त्यारे ते मोक्ष ने साधे छे। अशुद्ध उपादान कारण ने तु बंधम इति એને અશુદ્ધ ઉપાદાન કારણ રૂપે અશુદ્ધ ઉપયોગી પરિણમે છે ત્યારે તે બંધને પામે છે, એ સંસારમાં રખડે છે। પૂદગળોપી એ શું કીધું પછી પૂદગળનો જીવનો વિસ્તાર કરીને અમૃતચંદ્રાચાર્ય બે પેરેગ્રાફમાં સરખો વિસ્તાર કર્યો જીવના પરિણામનો અને પૂદગળના પરિણામનો। પૂદગળોપી જીવવત જીવની જેમ લઈ લીધું, પૂદગળોપી જીવવત નિશ્ચયન સ્વકીય પરિણામાનામ એવ કરતા જીવ પરિણામાનામ વ્યવહારેણ ઇતિ દર્શન કરી નાખ્યું છે। પૂદગળ પણ જીવની જેમ નિશ્ચયથી સ્વકીય એટલે પોતાના પૂદગળ પરિણામનો કરતા છે તેને જીવના પરિણામનો કરતા વ્યવહાર કહેવામાં આવે છે। કાર્યની સદ્રષ્ટા જોઈને સરખાપણ જોઈને મેળ જોઈને પરિણામ રાગાદિ બને તો કર્મ ને જીવ ઉભયું પણ રાગાદિ પામે અરે, પણ પરિણમન રાગાદિ તો થાય છે જીવેકને, તેથી કર્મોદયથી અલગ જીવ પરિણામ છે। જીવ કર્મ જીવ છે, કર્મ જીવમાં બધ સ્પષ્ટ કથિત નહીં વ્યવહારનો, પણ બધ સ્પષ્ટ નો કર્મ જીવમાં કથન છે અને શુદ્ધ નો એના ઉપર પછી કર્મ જીવમાં બધ વાણ બધે નહી પક્ષ છે, પણ પક્ષ થી અતિક્રાંત ભાઈ છે તે સમય નો અધ્યાત્મ ઉપર સિદ્ધ ઉતારે છે। શું તે સ્વરૂપ છે કે જે રૂપે આત્મા પરિણમે છે તે કહે છે, હવે શું તે સ્વરૂપ છે જે રૂપે આત્મા પરિણમે છે એના મુખ્યપણે એનું સ્વરૂપ કેવું છે અથવા કેટલા પ્રકારે છે એમ કહીને અહીંયા મુખ્યપણે ત્રણ વિભાગ પાડ્યા છે, જ્ઞાન ચેતના કર્મ ચેતના અને કર્મફળ ચેતના, એવા ચેતનના પરિણામના ત્રણ પ્રકારે વિભાગ કરવામાં આવ્યા છે। પરિણમદી ચેદનાય આદાપુન ચેદના દીધા અભિમદા સાપુણ નાણે કમ્મે ફલમ એવા કમ્મણો ગણિદા આત્મા ચેતના રૂપે પરિણમે છે વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવે છે। આત્મા ચૈતન્યાત્મક અથવા ચેતન સ્વરૂપ પદાર્થ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, એ પરિણમે છે તો એનું પરિણામ પણ ચેતનમય હોય છે, ચેતના રૂપે હોય છે, અને એ ચેતનાના ત્રણ ભેદ ત્રણ પ્રકાર જોવામાં આવે છે। તેને જ્ઞાન સંબંધી તે ચેતનાને જ્ઞાન સંબંધી કર્મ સંબંધી અને કર્મના ફળ સંબંધી એમ કહેવામાં આવી છે। ભાવના ત્રણ પ્રકાર છે। ટીકા, જેથી ચૈતન્ય તે આત્માનું સ્વધર્મ વ્યાપક પણ છે, સ્વધર્મ વ્યાપક નો અર્થ કર્યો છે આત્માનો જે ચૈતન્ય ધર્મ છે, ચૈતન્ય સ્વભાવ છે એ સ્વધર્મ વ્યાપકપણે છે, એટલે કે પોતાના ધર્મોમાં બરાબર એ ફેલાયેલો છે, જે દ્રવ્યમાં ગુણમાં ને પર્યાયમાં, તેથી ચેતના જ આત્માનું સ્વરૂપ છે, તે ચૈતન્યપણું છે, ચેતના એનો પરિણામ જે ચેતના છે તે આત્માનું સ્વરૂપ છે, સોનું અને સોનાના ઘાટ ની જેમ તે રૂપે ચેતના રૂપે ખરેખર આત્મા પરિણમે છે. આત્મા કથંચિત પરિણામી હોવાથી ચેતના રૂપે પરિણમે છે. અશુદ્ધ ચેતના રૂપે પરિણમે છે ત્યારે પણ એ પરદ્રવ્યને ચેતે છે, સંચેતે છે, અનુભવે છે, સાવધાની કરે છે કે નહીં, ચેતે છે. પોતાના લાભ નુકસાનના વિષયમાં, માનેલાના લાભ નુકસાનના વિષયમાં જીવ બરાબર જાગ્રત હોય છે. કેવું તો છે, વેપાર કરીને સુઈ જતો નથી, પૂછે ભાઈ હવે શું બજારમાં વધ્યું, શું ઘટ્યું, શું થયું છે, કે વેપાર કરવાનું પ્રયોજન હોય તો, નહીતર તો કાંઈ કાંદા બટેટાના ભાવમાં તો નથી વાંચો છો, એ સાથે સાથે લખેલા આવે છે. શું કે છે કે જીવ ચૈતન્ય સ્વરૂપે છે અને ખરેખર આત્મા ચેતના રૂપે તે રૂપે પરિણમે છે. આત્માનો જે કોઈ પણ પરિણામ હોય તે સગળો ચેતનાને ઉલ્લંઘતો નથી, કોઈ પણ પરિણામ જડ સ્વરૂપે હોતો નથી. તે ઊંઘે છે તો પણ ચેતન ને જાગે છે તો પણ ચેતન છે, એ ચેતનામય પરિણામ છે. પોતે ચૈતન્ય સ્વરૂપ હોવાથી અને ચૈતન્યનું સ્વધર્મ વ્યાપક પણ હોવાથી એના જેટલા કોઈ પરિણામના પ્રકાર છે તે ચેતનાને ઉલ્લંઘીને હોતા નથી, કેમ કે એનું સ્વધર્મ પણ વ્યાપક પણ છે. અર્થાત આત્માનો કોઈ પણ પરિણામ ચેતનાને જરાય છોડતો નથી, અથવા ચેતના વગરનો બિલકુલ હોતો નથી. બેભાન થઈ જાય છે ત્યારે શું મળદા જેવો દેખાય બેભાન થઈને, કે બેભાન પણ થવું એવું ચેતનાનું ત્યાં પરિણામ છે. કર્મફળ ચેતના છે, ત્યાં છે ચેતના પણ એ કર્મફળ ચેતના છે. વેદનાનો ફળ દુઃખનું ફળમાં પડેલો છે, એમાં ચેતના નથી એમ છે. તો કર્મ ચેતના રૂપે પરિણમે, એને બેભાન કરીને કાપે એટલે કર્મ ફળ ચેતના રૂપે પરિણમે છે. પણ છે ચેતના તો ખરી, એમાં ચેતના નથી. અને જડ થઈ ગયો છે કે એટલી વારી મરી ગયો છે ને પછી જીવતો થયો છે એમ છે, બરાબર છે. ચેતના તો હોય છે, એનો ઉપયોગ એ રીતે નથી દેખાતો બહારમાં, પણ કર્મફળ ચેતનામાં ઉપયોગ એનો તન્મય થઈ ગયો છે. આત્માનો કોઈ પણ પરિણામ ચેતનાને જરાય છોડતો નથી, કે ચેતના વગરનો બિલકુલ હતો નથી, એમ તાત્પર્ય છે. એમ અહીંયા આ કહેવાનું તાત્પર્ય છે. પછી ગમે તે પ્રકારનો પરિણામ હોય ચેતનામય જ હોય છે. વળી ચેતના જ્ઞાન પણે, કર્મ પણે અને કર્મ ફળ પણે, એમ ત્રણ પ્રકારે એવી જે ચેતનારૂપ પરિણામ, ચેતનારૂપ ક્રિયા, તે જ્ઞાન પણે એટલે જ્ઞાનમય પણે હોય છે, કર્મ પણે હોય છે અને કર્મ ફળ પણે હોય છે. પોતાના જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્માને ચેતે છે, સંચેતે છે ત્યારે તે જ્ઞાન ચેતના રૂપે છે, કર્મના ઉદયને ચેતે છે ત્યારે તે કર્મ ચેતના રૂપે છે, અને કર્મના ફળને ચેતે છે ત્યારે કર્મ ફળ ચેતના રૂપે એને કહેવામાં આવે છે. પણ ત્રણેયમાં ચેતવું તો છે ને, કર્મ ને કર્મફળ ચેતના સાથે હોય છે. જ્ઞાન ચેતના હોય ત્યારે કર્મ ને કર્મફળ ચેતના નથી હોતી, કર્મ ને કર્મફળ ચેતના હોય ત્યારે જ્ઞાન ચેતના હોતી નથી, કેમ કે એની જાત જુદી છે. જ્ઞાન ચેતનાની જાત જુદી અને કર્મ ચેતના ને કર્મફળ ચેતનાની જાત જુદી. ત્યાં જ્ઞાન પરિણતિ, જ્ઞાન રૂપે પરિણતિ તે જ્ઞાન ચેતના, કર્મ પરિણતિ તે કર્મ ચેતના, કર્મ પ્રધાનપણે કર્મના ઉદયને ચેતે તે કર્મ પરિણતિ તે કર્મ ચેતના, અથવા કર્મ અનુસાર પરિણતિ તે કર્મ ચેતના, અને કર્મ ફળ પરિણતિ કર્મ ફળને અનુસાર અનુસરીને થતી પરિણતિ તે કર્મ ફળ ચેતના. જે જીવો મન વગરના પ્રાણી થઈ જાય છે એને કર્મફળ ચેતના ના વેદનારા કયા છે? મનથી બુદ્ધિપૂર્વક કર્મના ઉદયમાં ચેતે છે તેને કર્મ ચેતના વાળા કયા છે? અને સમ્યક દર્શન થયા પછી પોતાના સ્વભાવ સ્વરૂપના જ્ઞાનને અનુસરીને સ્વરૂપને વેદે છે, સ્વરૂપને ચેતે છે તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. એને તે અનુસાર હરખ શોક નો ભાવ હોય છે, પણ એ હરખ શોક ની મુખ્યતા ન લઈએ અથવા મુખ્યતા ન દેખાય અને ફક્ત કરવું 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 એની એની મુખ્યતા જોવામાં આવે પરિણામમાં, ત્યારે એને કર્મ ચેતના કહેવામાં આવે છે. કરવું કરવું એ બુદ્ધિપૂર્વક કરવાના જ કરવાની બાબતમાં ચેત તો ન જોવામાં આવે, પણ એકલો હરખ શોક નો ભોગવતાની મુખ્યતા એના પરિણામમાં દેખાય ત્યારે એને કર્મ ફળ ચેતના કહેવામાં આવે છે. આવે છે બીજા શાસ્ત્રોમાં પણ આજના ત્રણેય ચેતના સંબંધીનો વિસ્તાર આવે છે. 1923 થી તેના ઉપર સંસ્કૃત ટીકા. એવમ રાગાદિ પરિણામાહ કર્મબંધ કારણમ તેષામ તેષામ એવ કરતા જીવ ઇતિ કથમ મુખ્યતયા ગાથાદ્વયેન તૃતીય સ્થલમ ગતમ. આ રીતે રાગાદિ પરિણામ કર્મબંધનું કારણ છે અને એ રાગાદિ પરિણામનો કરતા જીવ છે. કર્મબંધનું કારણ એટલે કર્મબંધ થવામાં એ રાગાદિ પરિણામ નિમિત્ત છે જીવના, એવા કથનની મુખ્યતાથી બે ગાથામાં ત્રીજું સ્થળ ગયું. અથવા એનું પરિણામ એના આત્મા પરિણમતી તમ પરિણામમ કથયતી. હવે જે જે પરિણામે આત્મા પરિણમે છે તે પરિણામોને આ ગાથામાં કહેવામાં આવે છે. પરિણમદી ચેદનાએ આદા પરિણમતી ચેતનયા કર્ણભૂતયા. પરિણમતી એટલે પરિણમે છે, ચેતનયા ચેતન દ્વારા, ચેતન દ્વારા ચેતન કર્ણ એટલે સાધન કહ્યું. પોતે ચેતન પોતે સાધન થઈને પરિણમે છે, એના પરિણામ માટે બીજું કોઈ સાધન છે એમ છે. ધર્મ કરવાનું સાધન શું? ધર્મ કરવાનું સાધન શાસ્ત્ર, ધર્મ કરવાનું સાધન ગુરુ, કે ધર્મ કરવાનું સાધન મંદિર ભગવાનનું એમ અહીંયા કહ્યું. ધર્મ કરવાનું સાધન પોતે અને અધર્મ કરવાનું સાધન દુકાન, અધર્મ કરવાનું સાધન પણ પોતે, પોતે સ્વતંત્રપણે ધર્મ ને અધર્મ ને કરે છે. કાલ શું છે? લાવો કાલ ને આપણે એને શિક્ષા કરીએ. કાળ નુકસાન કરે છે માટે કાળ ને શિક્ષા કરો એમ છે. કાળ તો જીવનો પરિણામ તે કાળ છે, અને પરિણામ પોતે આત્મા છે. પરિણામ બીજો કોઈ નથી એ તો કહ્યું. હા, એમાં એવું છે, કર્મ ફળમાં હરખ શોક ની મુખ્યતા છે. તીવ્રતા તો બે ના સંભવે છે. કોઈને કર્તૃત્વનામાં તીવ્રતા હોય ત્યારે એને કર્મ ચેતના કહેવામાં આવે છે. કરું કરું એવું આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું, એ કર્મ ચેતના છે. પછી ઉપવાસ કરું ને ફલાણું કરું ને સંયમ પાળવું ને આવે છે ને 172 ગાથા 85 કાયમાં આટલી આટલી પંચાચારની ક્રિયાને કરે છે એમાં કર્મચેતનાની પ્રધાનતાને લઈને એમ કરીને વાત લીધી છે ને 85 કાયમાં દંડનીતિનો પ્રયોગ કરે છે પોતે પોતાને દંડ દે આવા પરિણામ થયા માટે આટલું પ્રયાસ થી જાવ આમ કરતા થકા જોકે શુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે તો પણ કર્મચેતના પ્રધાનપણાને લીધે આમ કરું ને આમ કરું ને આમ કરું ને આમ કરું શુભ કર્મ પ્રવૃત્તિને જેને બરાબર ગ્રહણ કરી છે કર્મચેતના પ્રધાનતાથી એવા તેઓ એવા તે સાધુઓ સાધુને પંચાચારની ક્રિયા લીધી છે સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એટલે ક્રિયાકાંડના આડંબરથી પાર એવી જે જ્ઞાન દર્શન ચારિત્રની ક્રિયા એવી જ્ઞાન દર્શન ચારિત્રની એક પરિણતિરૂપ જ્ઞાન ચેતના કર્મચેતનાની સામે એવી જ્ઞાન ચેતનાને જરા પણ નહીં ઉત્પન્ન કરતા થકા અને કર્મચેતનામાં ડૂબેલા થકા પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિ વાળા થતા ઘણું પીણું ઉપાર્જન કરીને જળ જેવા થઈ ગયા છે દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ચિરકાળ પર્યંત સુધી ચિરકાળ પર્યંત સંસાર સાગરમાં ગમે છે રખડે છે પુણ્યના ફળ ભોગવે વળી પાછા પાપમાં જાય પછી મુનિ થઈને કર્મચેતની પ્રધાનતામાં પંચાચારની ક્રિયા જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીરી એ પંચાચારની ક્રિયામાં કર્મચેતનાની પ્રધાનતામાં પરિણમે તો પણ તીવ્ર રસે પરિણમે છે અશુભ અશુભ ભાવમાં પરિણમે છે તો પણ અશુભ ક્રિયામાં તીવ્રપણે પરિણમે અને એના ફળના શુભ અને અશુભના ફળના ભોગવટામાં પડે છે તો પણ તીવ્ર રહેશે ફરકશોકને એ ભોગવે છે બંનેમાં થઈ શકે કર્મચેતનામાં તીવ્ર મંદતા હોય ને કર્મ ફળ ચેતનામાં તીવ્ર મંદતાના પરિણામ તો બંનેમાં હોય છે પણ આમાં તીવ્ર આમાં મંદ એવું નથી એટલે પરિભ્રમણ નું એ કારણ છે બે પરિભ્રમણ નું કારણ છે બે અજ્ઞાનમય ભાવ છે જ્ઞાન ચેતના મિથ્યા દ્રષ્ટિ એને કર્મચેતના અને કર્મફળ ચેતના ગણવામાં આવી છે જ્ઞાન ચેતના તો પોતાના જ્ઞાન સ્વરૂપને ચેતે ત્યારે એને જ્ઞાન ચેતના કહેવાય છે સાધકને જ્ઞાન ચેતના હોય છે સાધક સિવાયના જીવોને જ્ઞાન ચેતના હોતી ચેતના ને કારણભૂત પરિણમતી ચેતનયા કરણભૂતયા ચેતન પણ એ પરિણમે છે કે જે પોતે સાધનરૂપ છે કરણભૂત છે સ કહો કે કોણ કે આત્મા ચેતના પરિણતિ પોતે આત્મા છે એ કોપી આત્મનો શુદ્ધ શુદ્ધ પરિણામ તો સર્વોપી ચેતના ન જતી અભિપ્રાય અહીંયા એવો અભિપ્રાય છે કે કોઈ પણ આત્મા શુદ્ધ કે અશુદ્ધ પરિણામે પરિણમે ચાહે શુદ્ધ પરિણામે પણ પરિણમે કે અશુદ્ધ પરિણામે પરિણમે તે તમામ સર્વે અભી તે તમામ ચેતના ન ત્યજતી કે ચેતનાને છોડીને ઉલંઘીને કોઈ પરિણામ હતા એવો અભિપ્રાય છે પુનઃ ચેતના સીધા અભિમદા સા ચેતના પુનઃ ત્રીધા અભિમતા તે ચેતના વળી ત્રણ પ્રકારે અભિમત નામ સંમત કરવામાં આવી છે ચેતનાના ત્રણ વિભાગ કહેવામાં આવ્યા છે કુત્ર કતૃક પુત્ર કયા કયા ત્રણ, જ્ઞાને એટલે જ્ઞાન વિષયે, કમ્મે એટલે કર્મ વિષયે, ફલમીવા એટલે ફલેવા. જ્ઞાન વિષયમાં, કર્મ વિષયમાં અને ફળના વિષયમાં એના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે. કશ્ય ફળે, ફળમાં કોનું ફળ, કે કર્મ ન, કર્મનું ફળ. ફળમાં કર્મ શબ્દ 11 રાખ્યો છે ને, ફલમી. કોનું ફળ કે કર્મનું? ભણીદા એટલે ભણીતા, કથિતા ઇતિ કયા છે અથવા કહેવામાં આવ્યા છે. જ્ઞાન પરિણતિ, જ્ઞાન ચેતના અગ્રે વક્ષમાણા. કર્મ પરિણતિ, કર્મ ચેતના. કર્મફળ પરિણતિ, કર્મફળ ચેતના ઇતિ ભાવાર્થ. જ્ઞાન પરિણતિ તે જ્ઞાન ચેતના ચેતના છે, અગ્રે વક્ષમાણા એ પહેલા કહેવા જેવી છે. અગ્રે આગળ એને કહેશે પહેલા. કર્મ પરિણતિ છે તે કર્મ ચેતના છે, એટલે કર્મના ઉદયમાં ચેતે છે, કરતા ભાવે તે કર્મ ચેતના છે. અને કર્મ ફળ પરિણતિ, કર્મના ફળને અનુસરીને પરિણતિ થવી તેને કર્મફળ ચેતના કહે છે. તેવો ભાવાર્થ છે, એવો આશય છે. ભાવાર્થ છે એટલે એવો આશય છે. એ 123 થી 124 નું મથાળું, એના ભાવાર્થ નથી આ. હવે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ સમજાવે છે. 123 ખાલી નામ લઈને ટૂંકો અર્થ કયો, હવે એનો થોડો વિસ્તાર કરવામાં આવે છે ત્રણેય પદનો. જ્ઞાનમ અઠ વ્યપો, તમમ જીવેણજમ સમારધમ, તમણે વિધમ, તમ અણેજ વિધમ ભણિદમ ફલમ થી સુખમ વ દુઃખમ વા. અર્થ વિકલ્પ, અર્થાત સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાસન, તે જ્ઞાન છે. આ જ્ઞાનની વ્યાખ્યા કરી છે. જ્ઞાનની અહીંયા સ્વ અને પર એના વિષય જ્ઞેયની મુખ્યતાથી વ્યાખ્યા છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે ને, એટલે જ્ઞેયની મુખ્યતાથી, જ્ઞેયની પ્રધાનતાથી જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે. કે સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાસન, બંને પદાર્થને એક સાથે જાણે, સ્વને પણ જાણે, પરને પણ જાણે, એક સાથે જાણે, વારાફરતી ન જાણે, અને છતાં બંનેને ભિન્ન જાણે, એવો જે અર્થ વિકલ્પ એને જ્ઞાન કહેવામાં આવે છે. આવો આવો એનો અર્થ છે. જ્ઞાન અર્થ વિકલ્પ છે. વિકલ્પ એટલે આ રાગ નહીં, વિકલ્પ એટલે અર્થોમાં ભેદ. જ્ઞાન અર્થ એટલે પદાર્થ, સ્વપર પદાર્થ છે એમાં ભેદ છે. એટલે સ્વ તે પર નથી ને પર તે સ્વ નથી, એવું સ્વપર પદાર્થનું એકી સાથે જેમાં અવભાસન નામ જાણવું થાય છે, એક સાથે છતાં બંને ભિન્ન છે એવું એમાં જાણવું હોય છે, તેને અર્થ વિકલ્પ નામ જ્ઞાન કહેવામાં આવે છે. આવો અર્થ કર્યો છે. બહુ સારી વ્યાખ્યા કરી છે ટીકાની અંદર એને. જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે. જીવ દ્વારા જે કરવામાં આવે છે રાગ દ્વેષ મોહ રૂપી ભાવ કર્મ, જીવના પરિણામ વિકારી, તે જીવ દ્વારા કરાય છે, તેથી તેને કર્મ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારનું છે, એમાં અનેક વિધતા વિવિધતા છે, એમાં એક પ્રકાર નથી. વિકારના અનેક પ્રકાર જોવામાં આવે છે. સુખ અથવા દુઃખ તે કર્મનું ફળ કહેવામાં આવ્યું છે. જીવના ભાવમાં છે તો સુખ અથવા દુઃખ, તે એને કરેલા રાગ દ્વેષનું ફળ કહેવામાં આવ્યું છે. શબ્દ પ્રમાણે વ્યાખ્યા છે તેની ટીકા. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. પ્રથમ તો એટલે પહેલા મૂળ સ્થાપન, જ્યાં વાતનો મુદ્દો શરૂ કરવો છે. પહેલા તો આમ છે એમ સ્થાપીને વાત કરે છે ને, કે અર્થ વિકલ્પ જેને કહીએ તે તો જ્ઞાન છે. અર્થ વિકલ્પ એટલે કોઈ રાગની વાત અહીંયા છે નહીં. વિકલ્પ શબ્દ આવ્યો માટે અહીંયા રાગ કરવો એમ છે નહીં. નિર્મળ જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાનમાં સ્વપર પદાર્થો એક સાથે ગ્રહણ થાય અથવા જણાય, એક સાથે જણાય, છતાં સ્વ તે સ્વપણે જમણાય અને પર જણાવા છતાં તે સ્વરૂપે નથી અને પર તે સ્વરૂપે નથી, સ્વ તે પર રૂપે નથી, એવું ભિન્નપણા સહિત જણાય તેને અર્થ વિકલ્પ જ્ઞાન કહેવામાં આવે છે. ત્યાં અર્થ એટલે શું, ચોખોટી વાત છે ને, અર્થ વિકલ્પ એવો શબ્દ કયો. ત્યાં અર્થ એટલે શું, કે સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન છે તે અર્થ વિકલ્પાત્મક છે, અથવા કેવળ જ્ઞાન સ્વવિકલ્પ છે એમ કહેવામાં આવે છે. વિશ્વનો અર્થ કર્યો છે, વિશ્વ એટલે વિશ્વમાં રહેલા સમસ્ત પદાર્થો. સમસ્ત પદાર્થો એટલે સમસ્ત દ્રવ્યો, એના ગુણો, એના પર્યાયો. પદાર્થોમાં સ્વ અને પર એવા બે વિભાગ છે. જે જાણનાર આત્માનું, જે જાણનાર આત્માનું પોતાનું હોય જેટલું દ્રવ્યો પર્યાય તે સ્વ છે અને બીજું બધું પર છે. પોતાના સિવાય જેટલું કાંઈ વિશ્વમાં છે તે બધું પર છે એમ આત્મા પોતાને પણ જાણે છે. જ્ઞાનમાં આખા વિશ્વને પણ એ જાણે છે. એક સાથે બંનેને જાણે, કેવું જ્ઞાનમાં જાણે છે ને, એક સાથે બંને યુગ જ જાણતા હોવા છતાં સ્વ તે પર પણ જણાતું નથી અને પર અને અનંત જણાય તો કોઈ સ્વ પણ જણાતું નથી. કેવળ જ્ઞાન થાય ત્યારે તો વિતરાગી હોય છે. તો એ વિતરાગી હોય છે એમાં ભૂતકાળના આનંદ ભોગવો જણાય છે કે નહીં? એમાં આ મારું ને આ મારું નહીં એવું ક્યાંય જણાતું. પહેલા તો મારું હતું ને, હવે છોડ્યું એમ ત્યાં છે. સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. તેના આકારોનો અવભાષણ તે વિકલ્પ કહેવામાં આવે છે. વિકલ્પ એટલે એનું સાકારપણું. સાકારપણે જેવો પદાર્થ છે એવું એનું સ્વરૂપ અથવા એવો એનો આકાર. આકાર કહે તો સ્વરૂપ કયો, એટલે એવો જ છે ને બીજા પ્રકારે નથી. એવું જે એનું પદાર્થનું ચોક્કસ જ્ઞાન, જેવો છે એવો પદાર્થ તેનું ચોક્કસ જ્ઞાન, તેને તેનું આકાર કહેવામાં આવે છે. આકાર પછી તો એની મર્યાદા આવી ગઈ ને. એવું અવભાષણ નામ જ્ઞાન તેને વિકલ્પ કહેવામાં આવે છે. અવભાષણ એટલે પ્રકાશનું, જણાવવું, પ્રગટ થવું તે. અને તે દર્પણના નિજ વિસ્તારની માફક ગુણ પર્યાય ને એનો આકાર છે. દ્રવ્ય દ્રવ્યપણે, ગુણપણે, પર્યાય પર્યાયપણે જણાય છે. ગુણના આકારે પર્યાય નથી ને પર્યાયના આકારે ગુણ નથી. તો અતદભાવ ગણીને પણ એનું સ્વરૂપ તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુણ શક્તિરૂપ છે, પર્યાય વ્યક્તિરૂપ છે. રૂપી છે એટલે એનું કોઈ સ્વરૂપ નથી, એ સ્વરૂપ છે એનું સાકારપણું છે. અરૂપી છે એટલે એનું કોઈ સ્વરૂપ જ નથી એમ નથી. આકાશ અરૂપી છે તો એનું સ્વરૂપ છે. એની ક્ષેત્રફળની મર્યાદા અહીંયા અર્થમાં લેવી નહીં. આકારનો અર્થ ફક્ત ક્ષેત્રફળની મર્યાદા એમ નહીં, જે તે દ્રવ્ય ભાવનું જે તે સ્વરૂપ જેવું તેવું સ્વરૂપ છે તેવું જ્ઞાનમાં જણાય, તે જ્ઞાન ને તે જ્ઞાન સાકારે થયેલું જ્ઞાન, આકારે થયેલું સાકારે થયેલું જ્ઞાન કહેવામાં આવે છે. એમ જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે, એમ ત્યાંથી દર્શન ને લેવામાં આવે છે. કેમ કે એને ચોક્કસ પકડે છે, પૂરું એક સાથે બધાને ભેદ પાડ્યા વિના પકડે છે. આકાર એટલે એનું સ્વરૂપ, જેવું એનું સ્વરૂપ છે હયાતિ એમાં આવી જાય છે, પણ એટલી હયાતિ નહીં, એનું જેવું સ્વરૂપ છે એવું બધું એમાં આવી જાય. સ્વરૂપાકાર, પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક ગુણ, પ્રત્યેક ભાવ એના સ્વરૂપાકારે છે, એમ લું એવું વિશાળ અર્થ છે. અને દર્પણના નિજ વિસ્તારની માફક, અર્થાત જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ યુગપદ સ્વપર આકારો અવભાસે છે એક સાથે. યુગપદ એટલે એક સાથે સ્વના અને પરના સ્વરૂપો અવભાસે છે, જણાય છે, એવો જે અર્થ વિકલ્પ તેને જ્ઞાન કહેવામાં આવે છે. એવા નિર્વિકાર જ્ઞાન ભાવે પરિણમે તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. સ્વને પર બંને જણાવવા છતાં જેમાં ઈષ્ટ અનિષ્ટપણું, હે ઉપાદેયપણું, ઠીક ઠીકપણું, રાગદ્વેષનો વિષય ક્યાંય ન થવો તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે.
Yeah.